ओम शांति। गुड मॉर्निंग। 5 जून 2025 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्य ना महावाक्य छे। मीठा बाळको, बेहद ना सुख माटे तमे तमने बेहद ने नॉलेज मळे छे। તમે ફરીથી રાજયોગની શિક્ષાથી રાજાઈ લઈ રહ્યા છો। મીઠા બાળકો, બેહદના સુખ માટે તમને બેહદની નોલેજ મળે છે। તમે ફરીથી રાજયોગની શિક્ષાથી રાજાઈ લઈ રહ્યા છો। પ્રશ્ન છે, તમારું ઈશ્વરીય કુટુંબ કઈ વાતમાં બિલકુલ જ નિરાળું છે? ઉત્તર છે, આ ઈશ્વરીય કુટુંબમાં કોઈ એક દિવસનો બાળક છે, કોઈ 8 દિવસનો, પરંતુ બધા ભણી રહ્યા છે। બાપ જ શિક્ષક બની પોતાના બાળકોને ભણાવી રહ્યા છે। આ છે નિરાળી વાત। આત્મા ભણે છે, આત્મા કહે છે બાબા, બાબા પછી બાળકોને 84 જન્મોની કહાણી સંભળાવે છે। ગીત છે, દૂર દેશ કા રહેને વાલા આયા દેશ પર આયે। ઓમ શાંતિ। વૃક્ષપતિ વાર, તેનું નામ રાખી દીધું છે બૃહસ્પતિ। આ તહેવાર વગેરે તો વર્ષે વર્ષે મનાવીએ છીએ। તમે દરેક સપ્તાહ બૃહસ્પતિ દિવસ મનાવો છો। વૃક્ષપતિ અથવા આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડના જે બીજરૂપ છે, ચૈતન્ય છે, એ જ આ ઝાડના આદિ મધ્ય અંતને જાણે છે। બીજા જે પણ વૃક્ષ છે તે બધા જળ હોય છે। આ છે ચૈતન્ય। આને કહેવાય છે કલ્પવૃક્ષ। આની આયુ છે 5000 વર્ષ અને આ વૃક્ષ 4 ભાગમાં છે। દરેક વસ્તુ 4 ભાગમાં હોય છે। આ દુનિયા પણ 4 ભાગમાં છે। હવે આ જૂની દુનિયાનો અંત છે। દુનિયા કેટલી મોટી છે, આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્રની બુદ્ધિમાં નથી। આ છે નવી દુનિયા માટે નવી શિક્ષા, અને પછી નવી દુનિયાના રાજા બનવા માટે અથવા આદિ સનાતન દેવી દેવતા બનવા માટે શિક્ષા પણ નવી છે। ભાષા તો હિન્દી જ છે, બાબાએ સમજાવ્યું છે। જ્યારે બીજી રાજાઈ સ્થાપન થાય છે તો તેમની ભાષા અલગ હોય છે। સતયુગમાં કઈ ભાષા હશે તે બાળકો થોડું થોડું જાણે છે। પહેલા બાળકીઓ ધ્યાનમાં જઈને બતાવતી હતી, ત્યાં કોઈ સંસ્કૃત નથી। સંસ્કૃત તો અહીં જ છે ને, જે અહીં છે તે પછી ત્યાં હોઈ ન શકે, તો બાળકો જાણે છે। આ છે વૃક્ષપતિ, આમને ફાધર રચયિતા પણ કહે છે ઝાડના। આ છે ચૈતન્ય બીજરૂપ, તે બધા છે જળ। બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતને પણ જાણવું જોઈએ ને। આ સમયે નોલેજ ન હોવાના કારણે મનુષ્યને સુખ નથી। આ છે બેહદની નોલેજ, જેનાથી બેહદનો સુખ છે। હદની નોલેજથી કાગ વિસ્તાર સમાન સુખ મળે છે, તમે જાણો છો। આપણે બેહદના સુખ માટે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છીએ ફરીથી। આ ફરીથી શબ્દ ફક્ત તમે સાંભળો છો। તમે જ ફરીથી મનુષ્યથી દેવતા બનવા માટે આ રાજયોગની શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છો, આ પણ તમે જાણો છો। જ્ઞાનના સાગર બાપ નિરાકાર છે। નિરાકારી તો બાળકો આત્માઓ પણ છે, પરંતુ બધાને પોતપોતાનું શરીર છે. આને અલૌકિક જન્મ કહેવાય છે. બીજા કોઈ મનુષ્ય એવો જન્મ લઈ ન શકે જેમ આ લે છે. અને આમની પણ વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશ કરે છે. બાળકો અર્થાત આત્માઓને સન્મુખ બેસીને સમજાવે છે. બીજું કોઈ આત્માઓને બાળકો કહી ન શકે. કોઈ પણ ધર્મવાળા હોય જાણે છે શિવ બાબા આપણા આત્માઓના બાબા છે. એ તો જરૂર બાળકો જ કહેશે. બાકી કોઈ પણ મનુષ્ય આત્માને ઈશ્વર ન કહી શકાય, બાબા ન કહી શકાય. આમ તો ગાંધીને પણ બાપુ કહેતા હતા. મ્યુનિસિપાલિટીના મેયરને પણ ફાધર કહી દે છે. પરંતુ તે ફાધર છે બધા દેહધારી. તમે જાણો છો આપણા આત્માઓના બાપ આપણને ભણાવે છે. બાપ બાપ ઘડી ઘડી કહે છે સ્વયંને આત્મા સમજો. એ બાપ આવીને ભણાવે પણ આત્માઓને જ છે. આ છે ઈશ્વરીય કુટુંબ. બાપના આટલા અનેક બાળકો છે. તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ, તમે બાળકો થઈ ગયા. કહે છે બાબા હું એક દિવસનું બાળક છું, 8 દિવસનું બાળક છું, મહિનાનું બાળક છું. પહેલા જરૂર નાના હશે, ભલે 2-4 દિવસનું બાળક જ છે, પરંતુ ઓર્ગન્સ તો મોટા છે ને. એટલે બધા મોટા બાળકોએ ભણવું જોઈએ. જે પણ આવે છે બધાને બાપ ભણાવે છે. તમે પણ ભણો છો. બાપના બાળકો બન્યા પછી બાપ સમજાવે છે. તમે 84 જન્મ કેવી રીતે લીધા છે? બાપ કહે છે હું પણ અનેક જન્મોના અંતમાં આમનામાં પ્રવેશ કરું છું અને પછી ભણાવું છું. બાળકો જાણે છે. અહીં આપણે મોટામાં મોટા શિક્ષકની પાસે આવ્યા છીએ, જેમના દ્વારા જ પછી આ શિક્ષક નીકળ્યા છે, જેમને પંડા કહેવાય છે. તે પણ બધાને ભણાવતા રહે છે. જે જે જાણતા હશે ભણાવતા રહેશે. પહેલા સમજાવવાનું જ આ છે. 2 બાપ છે ને, એક અલૌકિક અને બીજા પારલૌકિક. મોટા તો જરૂર પારલૌકિક બાપ થઈ ગયા, જેમને ભગવાન કહેવાય છે. તમે જાણો છો હમણાં આપણને પારલૌકિક બાપ મળ્યા છે. બીજા કોઈને ખબર નથી, ધીરે ધીરે જાણતા જશે. આપ બાળકો જાણો છો આપણને આત્માઓને બાબા ભણાવે છે. આપણે આત્માઓ જ એક શરીર છોડી પછી બીજું લઈશું, ઊંચામાં ઊંચા દેવતા બનીશું. ઊંચામાં ઊંચા બનવા માટે આવ્યા છીએ. ઘણા બાળકો ચાલતા ચાલતા ઊંચામાં ઊંચા ભણતરને છોડી દે છે. કોઈને કોઈ વાતમાં સંશય આવી જાય છે. એટલે માયાનું કોઈ તોફાન સહન નથી કરી શકતા. કામ મહાશત્રુથી હાર ખાઈ લે છે. આવા જ કારણોથી ભણતર છૂટી જાય છે. કામ મહાશત્રુના કારણે બાળકોને ખૂબ સહન કરવું પડે છે. બાપ કહે છે કલ્પ કલ્પ તમે અબળાઓ માતાઓ જ પુકારો છો. કહે છે બાબા અમને નંગન અર્થાત નિર્વસ્ત્ર થવાથી બચાવો. બાપ કહે છે યાદ સિવાય બીજો કોઈ રસ્તો નથી. યાદથી જ બળ આવતું જશે. માયા બળવાની તાકાત ઓછી થતી જશે, પછી તમે છૂટી જશો. એવા ઘણા બંધનમાંથી છૂટીને આવે છે, પછી અત્યાચાર થવાનું બંધ થઈ જાય છે, પછી આવીને શિવ બાબા સાથે બ્રહ્મા દ્વારા વાતચીત કરે છે. આ પણ આદત પડી જવી જોઈએ. બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે અમે શિવ બાબા પાસે જઈએ છીએ, જે આ બ્રહ્મા તનમાં આવે છે. અમે શિવ બાબાની આગળ બેઠા છીએ. યાદથી જ વિકર્મ વિનાશ થશે. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. આ જ શિક્ષા મળે છે. બાપને મળવા આવો તો પણ સ્વયંને આત્મા સમજો. આત્મઅભિમાની ભવ. આ જ્ઞાન પણ તમને હમણાં મળે છે. આ છે મહેનત. તે ભક્તિ માર્ગમાં તો કેટલા વેદ શાસ્ત્રો વગેરે વાંચે છે. આ તો એક જ મહેનત છે, ફક્ત યાદની. આ ખૂબ સહજથી સહજ છે. ખૂબ ડિફિકલ્ટ અર્થાત મુશ્કેલથી ડિફિકલ્ટ પણ છે. ડિફિકલ્ટથી ડિફિકલ્ટ પણ છે અર્થાત મુશ્કેલથી મુશ્કેલ પણ છે. બાપને યાદ કરવા આનાથી સહજ કોઈ વાત હોતી નથી. બાળકનો જન્મ થયો અને મુખથી બાબા બાબા નીકળશે. બાળકીના મુખથી માં નીકળશે. આત્માએ ફિમેલ અર્થાત સ્ત્રીનું શરીર ધારણ કર્યું છે. ફિમેલમાં ફિમેલ માની પાસે જ જશે. બાળક ખાસ કરીને બાપને યાદ કરે છે કારણ કે વારસો મળે છે. હમણાં તમે આત્માઓ તો બધા બાળકો છો. તમને વારસો મળે છે બાપ પાસેથી. આત્માને બાપ પાસેથી વારસો મળે છે યાદ કરવાથી. દેહ અભિમાની હશે તો વારસો મેળવવામાં મુશ્કેલ થશે. બાપ કહે છે હું બાળકોને જ ભણાવું છું. બાળકો પણ જાણે છે અમને. બાળકોને બાપ ભણાવે છે. આ વાતો બાપ સિવાય કોઈ બતાવી ન શકે. એમની સાથે જ ભક્તિ માર્ગમાં તમારો પ્રેમ હતો. તમે બધા આશિક હતા એ માશુકના. આખી દુનિયા આશિક છે એક માશુકને. પરમાત્માને બધા પરમ પિતા પણ કહે છે. બાપને આશિક નથી કહેવાતા. બાપ સમજાવે છે તમે ભક્તિ માર્ગમાં આશિક હતા. હમણાં પણ અનેક છે, પરંતુ પરમાત્મા કોને કહેવાય આમાં ખૂબ મૂંઝાય છે. ગણેશ હનુમાન વગેરેને પરમાત્મા કહી એકદમ સૂત મૂંઝાવી દીધું છે. એક સિવાય કોઈ ઠીક કરી ન શકે. કોઈની તાકાત નથી. બાપ જ આવીને બાળકોને સમજાવે છે. બાળકો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે અને સમજાવવાને લાયક બને છે. રાજધાની સ્થાપન થઈ રહી છે. હુબહુ કલ્પ પહેલાની જેમ તમે અહીં ભણો છો. પછી પ્રારબ્ધ નવી દુનિયામાં મેળવશો. તેને અમરલોક કહેવાય છે. તમે કાળ પર વિજય મેળવો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. નામ જ છે સ્વર્ગ. આપ બાળકોને આ ભણતરમાં ખૂબ ખુશી થવી જોઈએ. બાપની યાદથી બાપની પ્રોપર્ટી અર્થાત મિલકત પણ યાદ આવશે. સેકન્ડમાં આખા ડ્રામાનું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે. મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન, 84નું ચક્ર, બસ આ નાટક આખું ભારત પર જ બનેલું છે. બાકી બધા છે બાયપ્લોટ. બાપ નોલેજ પણ તમને સંભળાવે છે. તમે જ ઊંચામાં ઊંચા પછી નીચ બનો છો. ડબલ શેરતા જ રાવ અને પછી બિલકુલ જ રંક. હમણાં ભારત રંક ભિખારી છે. પ્રજાનું પ્રજા પર રાજ્ય છે. સત્યયુગમાં હતું ડબલ શિરતાજ મહારાજા મહારાણીનું રાજ્ય. બધા માને છે આદિદેવ બ્રહ્માને નામ ખૂબ આપ્યા છે. મહાવીર પણ તેમને કહેવાય છે. મહાવીર હનુમાનને પણ કહે છે. હકીકતમાં તમે બાળકો જ સાચા સાચા મહાવીર હનુમાન છો, કારણ કે તમે યોગમાં એટલા રહો છો જે માયાના ભલે કેટલા પણ તોફાન આવે પરંતુ તમને હલાવી નથી શકતા. તમે મહાવીરના બાળકો મહાવીર બન્યા છો, કારણ કે તમે માયા પર જીત મેળવો છો. પાંચ વિકાર રૂપી રાવણ પણ દરેક જીત મેળવે, પાંચ વિકાર રૂપી રાવણ પર દરેક જીત મેળવે છે. એક મનુષ્યની વાત નથી. તમારે દરેકે ધનુષ તોડવાનું છે, અર્થાત માયા પર જીત મેળવવાની છે. આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી. યુરોપવાસી કેવી રીતે લડે છે, ભારતમાં કૌરવો અને યૌવનોની લડાઈ છે. ગવાયેલું પણ છે, લોહીની નદીઓ વહે છે, દૂધની પણ નદીઓ વહેશે. વિષ્ણુને ક્ષીરસાગરમાં દેખાડે છે, લક્ષ્મીનારાયણને પારસનાથ. લક્ષ્મીનારાયણ છે પારસનાથ, તેમનું પછી નેપાળ તરફ પશુપતિ નામ રાખી દીધું છે. છે એક જ વિષ્ણુના બે રૂપ, પારસનાથ પારસનાથિણી. એ છે પશુપતિનાથ પતિ, પશુપતિનાથ પત્ની. એમાં વિષ્ણુનું ચિત્ર બનાવે છે, લેક અર્થાત સરોવર પણ બનાવે છે. હવે લેકમાં ક્ષીર અર્થાત દૂધ ક્યાંથી આવ્યું? મોટા દિવસ પર તે લેકમાં દૂધ નાખે છે, પછી દેખાડે છે ક્ષીરસાગરમાં વિષ્ણુ સુતેલા છે. અર્થ કાંઈ પણ નથી. ચાર ભુજાવાળા મનુષ્ય કોઈ હોતા નથી. હમણાં આ બાળકો સોશિયલ વર્કર અર્થાત સમાજ સેવક છો, રૂહાની બાપના બાળકો છો ને. બાપ બધી વાતો સમજાવે છે, આમાં કોઈ સંશય ન આવવો જોઈએ. સંશય એટલે માયાનું તોફાન. તમે મને બોલાવો જ છો, હે પતિત પાવન, આવો, આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે મામે કમ યાદ કરો તો તમે પાવન બની જશો. 84ના ચક્રને પણ યાદ કરવાનું છે. બાપને કહેવાય છે પતિત પાવન. જ્ઞાનના સાગર બે વસ્તુ થઈ ગઈ. બાપને કહેવાય છે પતિત પાવન, જ્ઞાનના સાગર, તો બે વસ્તુ થઈ ગઈ. પતિતોને પાવન બનાવે છે અને 84ના ચક્રનું જ્ઞાન સંભળાવે છે. આપ પણ આ બાળકો જાણો છો 84નું ચક્ર ચાલતું જ રહેશે. આનો એન્ડ અર્થાત અંત નથી. આપ પણ તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. બાપ કેટલા મીઠા છે, એમને પતિઓના પતિ પણ કહે છે. બાપ પણ છે. હવે બાપ કહે છે મારા કરતા આપ બાળકોને બહુ જ ભારે વારસો મળે છે, પરંતુ એવા મુજ બાપને પણ ફારકતી આપી દે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. ભણતરને જ છોડી દે છે એટલે ફારકતી આપી દે છે. કેટલા બેસમજ છે. જે અક્કલમંદ બાળકો છે તે સહજ બધી વાતોને સમજી બીજાઓને ભણાવવા લાગી જશે. તે તરત નિર્ણય લેશે કે તે ભણતરથી શું મળે છે અને આ ભણતરથી શું મળે છે, શું ભણવું જોઈએ. બાબા બાળકોને પૂછે છે. બાળકો સમજે પણ છે કે આ ભણતર ખૂબ સારું છે, છતાં પણ કહે છે શું કરીએ. શારીરિક ભણતર નહીં ભણીશું તો મિત્ર સંબંધી વગેરે નારાજ થશે. બાપ કહે છે દિવસે દિવસે સમય ખૂબ થોડો થતો જાય છે, આટલું ભણતર તો ભણી નહીં શકો. ખૂબ ઝડપથી તૈયારીઓ થઈ રહી છે, દરેક પ્રકારની તૈયારી થાય છે ને. દિવસે દિવસે એક બીજામાં દુશ્મની વધતી જાય છે. કહે પણ છે એવી એવી વસ્તુ બનાવી છે જે ફટથી બધાને ખતમ કરી દેશે. આપ બાળકો જાણો છો ડ્રામા અનુસાર હમણાં લડાઈ લાગી નથી શકતી. રાજાઈ સ્થાપન થવાની છે ત્યાં સુધી આપણે પણ તૈયારી કરી રહ્યા છીએ. આ પણ તૈયારી કરતા રહે છે. તમારો પાછળથી ખૂબ પ્રભાવ નીકળવાનો છે. ગવાય પણ છે અહો પ્રભુ તમારી લીલા. આ આજ સમયનું ગાયન છે. આ પણ ગવાયેલું છે તમારી ગતમત ન્યારી. બધા આત્માઓનો પાઠ ન્યારો છે. હમણાં બાપ તમને શ્રીમત આપી રહ્યા છે કે મામે એકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ક્યાં શ્રીમત, ક્યાં મનુષ્યની મત. તમે જાણો છો વિશ્વમાં શાંતિ પરમપિતા પરમાત્મા સિવાય કોઈ કરી ન શકે. 100% પવિત્રતા, સુખ, શાંતિ 5000 વર્ષ પહેલાની જેમ ડ્રામા અનુસાર સ્થાપન કરી રહ્યા છે. કેવી રીતે તે આવીને સમજો. આપ બાળકો પણ મદદગાર બનો છો. જે ખૂબ મદદ કરશે તે વિજય માળાના દાણા બની જશે. આપ બાળકોના નામ પણ કેટલા રમણીક હતા. તે નામનું લિસ્ટ અર્થાત યાદી આલ્બમમાં રાખવી જોઈએ, રાખી દેવું જોઈએ. તમે ભચ્છીમાં હતા, ઘર બાર છોડી બાપના આવીને બન્યા, એકદમ ભઠ્ઠીમાં આવીને પડ્યા. એવી પાક્કી ભઠ્ઠી હતી જે અંદર કોઈ આવી ન શકે. જ્યારે બાપના બની ગયા તો પછી નામ જરૂર હોવા જોઈએ. બધું જ સરેન્ડર કરી દીધું એટલે નામ રાખી દીધા તો વંદર છે ને. બાપે બધાના નામ રાખ્યા. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલી પોઈન્ટ છે, કોઈ પણ વાતમાં સંશય બુદ્ધિ નથી બનવાનું. માયાના તોફાનોને મહાવીર બની પાર કરવાના છે. એવા યોગમાં રહો જે માયાના તોફાન હલાવી ન શકે. બીજી પોઈન્ટ છે, અકલમંદ બની પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં લગાવવાનું છે. સાચા સાચા રૂહાની સોશિયલ વર્કર બનવાનું છે, રૂહાની ભણતર ભણવાનું અને ભણાવવાનું છે, વરદાન છે. અહમ અને વહેમને સમાપ્ત કરી રહેમ દિલ બનવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ. અહમ અને વહેમને સમાપ્ત કરી રહેમ દિલ બનવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ. કેવા પણ અવગુણવાળા, કડક સંસ્કારવાળા, ઓછી બુદ્ધિવાળા, સદા ગ્લાની કરવાવાળા આત્માઓ હોય, પરંતુ જે રહેમદિલ વિશ્વ કલ્યાણકારી બાળકો છે, તે સર્વ આત્માઓ પ્રત્યે લોફુલ અર્થાત કાયદાકીય ની સાથે લવફુલ અર્થાત પ્રેમાળ હશે. ક્યારે આ વહેમમાં નહીં આવશે કે આ તો ક્યારેય બદલાઈ જ નહીં શકે, આ તો છે જ એવા, કે આ કંઈ નથી કરી શકતા, હું જ બધું છું, આ કંઈ નથી. આવા પ્રકારનો અહમ અને વહેમ છોડી કમજોરીઓ તથા ખરાબીઓને જાણવા છતાં પણ ક્ષમા કરવાવાળા રહેમદિલ બાળકોના બાળકો જ વિશ્વ કલ્યાણકારીની સેવામાં સફળ થાય છે. સ્લોગન છે, જ્યાં બ્રાહ્મણોના તન મન ધનનો સહયોગ છે ત્યાં સફળતા સાથે જ છે. જ્યાં બ્રાહ્મણોના તન મન ધનનો સહયોગ છે ત્યાં સફળતા સદા સાથે જ છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો. આજની પોઈન્ટ છે, આત્માઓ જ્યારે તમારા આત્મિક સ્વરૂપનો અનુભવ કરશે ત્યારે તે બાપની તરફ આકર્ષિત થઈને અહો પ્રભુના ગીત ગાશે અને દેહભાનથી સહજ અર્પણ થઈ જશે. અહો તમારું ભાગ્ય, ઓહો મારું ભાગ્ય. આ ભાગ્યની અનુભૂતિના કારણે દેહ અને દેહના સંબંધથી વિસ્મૃતિનો, દેહ દેહના સંબંધોની સ્મૃતિનો ત્યાગ કરી દેશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.